તારીખ 6/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 662
શ્રીમદ રાજચંદ્ર પચનામૃત પુત્ર 438 જીવના સ્વભાવ ધર્મોની ચર્ચા કરી છે બનારસીદાસજીના પદ ઉપર. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. પોતાના સ્વભાવનો વિલાસ આવા મુખ્ય ગુણોથી જીવ કરે છે. એમાં સમતા રમતા અને ઉર્ધતા એ ત્રણ ઉપર કાલે સ્વાધ્યાય ચાલ્યો છે. હવે જ્ઞાયકતાની વાત કરે છે. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જીવ પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. શું છે કે જ્યાં નાયકનો ગુણ આવ્યો એને ભેદ જ્ઞાનથી લીધી વાત, બીજામાં ક્યાંય ભેદ જ્ઞાનનો વિષય નહોતો આવ્યો. ઉપરના ત્રણમાં કેમ કે સમતા એટલે ધ્રુવપણું છે એ પદાર્થમાં છે તો કાંઈ જુદો ન પડે એમ. એક નાયકપણાનો ગુણ એવો છે, એક નાયક સ્વભાવ એવો છે, જ્ઞાન સ્વભાવ એવો છે કે જેના કારણે જળ અને જીવ જુદા પડે છે. આપણને તો જ્ઞાનીઓ ભલે ઓક સમજાય હોય અને આપણે જ્ઞાનીના વચનો ઉપર વિશ્વાસ અને સ્વીકાર હોવાથી આ વાત મોટી નથી લાગતી કે જળ અને ચેતન જુદા છે. પરદેશમાં તો શરીર ને આત્મા જુદા છે એ વાત બહુ મોટો પ્રોબ્લેમ છે. એ લોકો શરીર અને આત્મા બે જુદા કેવી રીતે જુદા જુદા છે કઈ સમજણ નથી એ વિષય પર, બિલકુલ સમજણ નથી. અને એવા કરોડો અબજો માણસો છે, બે ચાર પાંચ માણસો એવા સમજણવાળા છે, કરોડો અબજો માણસ છે કે આ વાત આ વિષય કાને જ પડી નથી. ત્યારે એને બે તત્વ સમજાવવા માટે લિવિંગ સબસ્ટન્સ અને નોન લિવિંગ સબસ્ટન્સ એને કહીએ આપણે, એ સમજાવવા માટે આપણે જ્ઞાનથી એને જુદા પાડવું. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્ઞાન નથી ત્યાં આત્મા નથી. એટલે જ્ઞાનને કારણે જળ અને ચૈતન્ય જુદા પડે છે. એટલે કે જળ ચૈતન્યનું ભેદ જ્ઞાન જ્ઞાન ગુણથી કરી શકાય છે. ભેદ જ્ઞાન કરવામાં સાધન કોણ છે કે જ્ઞાન. એ જ્ઞાન જ એવું લક્ષણ છે કે જેના વડે તે આત્મા જુદો પડે છે અથવા આત્માને સ્પેસિફાઈ કરી શકાય છે. જ્ઞાનથી આત્માને સ્પેસિફાઈ કરી શકાય છે. તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે નાયક રહિતપણે કોઈપણ સમયે નાયક રહિતપણે આ જીવ પદા આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. એ દલીલ આપી હતી કે તમે તમારા જ્ઞાનને સ્ટોપ કરી દો, તમારા જ્ઞાનને અટકાવી દો, તમે કોઈ પણ રીતે નહીં કરી શકો. કરો પ્રયત્ન, કરો ટ્રાય કરો, પ્રેક્ટિકલ નોલેજથી વાત કરી આ પાડવાની એમને એમ નહીં, તો પ્રેક્ટિકલી પ્રયત્ન જેમ શ્વાસોશ્વાસ નથી કરી શકતા. કેમ કે શરીરના પ્રાણ છે, નેચર ઓફ ધી બોડી, સ્વાભાવિક ધર્મ છે. તમે વિભાવમાં તમારે ફેર તમે કંટાળી જાઓ, તમે બેસી રહેવું એ સ્વભાવ ધર્મ નથી, સુઈ રહેવું એ સ્વભાવ ધર્મ નથી, ચાલતા રહેવું એ સ્વભાવ ધર્મ નથી, બધામાં તમે થાકી જાઓ. પણ શ્વાસોશ્વાસ તો બંધ કરો તો થાકી જાઓ, એ બંધ કરી શકો. 24 કલાક નિરંતર ચાલે તો પણ એનો થાક ન લાગે. અને ઓલો તો થોડા ટાઈમમાં તમારે અહીંયા બેઠા હોય તો પગ ફેરવવો પડે, કલાક થાય. ગમે એવો રાગ તમે કરો તો તમે થાકી જાઓ, કોઈ પણ રાગ. કેમ કે તમારો સ્વભાવ ધર્મ નથી. ત્યારે જ્ઞાન છે એ નિરાકુળ છે, એ સ્વભાવ ધર્મ છે. જ્ઞાનથી કોઈ થાકે નહીં, અથવા જ્ઞાનને અટકાવે તો અટકી શકે નહીં. થાકવાનો પછી ક્યાં પ્રશ્ન છે? એક સેકન્ડ માટે પણ જ્ઞાનને બંધ કરી શકાય. એટલે કોઈ પણ સમયે નાયક રહિતપણે, એટલે જાણવાના કાર્ય રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ જીવ અનુભવી શકે નહીં. અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે નાયકપણું સંભવી શકે નહીં. જીવમાં જ જ્ઞાન છે, જીવ સિવાય જ્ઞાન નથી. ગમે તે રચના કરી હોય, ચાહે તો તે કોમ્પ્યુટર હોય કે ગમે તેટલો ઓટોમાઇઝેશન હોય, ઓટોમેટિક બધું થતું હોય, પણ જીવ નામના પદાર્થ સિવાય એને જ્ઞાન નથી. એની રચના પણ કોઈ જ્ઞાનમાં આવ્યા પછી ઊભી થાય છે, આપોઆપ થતી નથી. ત્યારે જીવનું જ્ઞાન સ્વાભાવિક છે. કોઈ ઓટોમેટિક વસ્તુ બનાવી તો પણ એની પાછળ કોઈ જ્ઞાનને કામ કરેલું છે, એ વગર ન થાય, એના વિના ન થાય. પોતાની કોઈ સ્પૂર્ણ આવે છે, તમે ફીડ કરો એ પછી તમને ગમે એ રીતે વિશેષતા એની બતાવે, પણ એ અંદર આવ્યા પછી એની મળે એ કાંઈ લઈ લે એવું કાંઈ નથી. તેમ બીજા પણ કે વેગતા પદાર્થો છે બધામાં એની મર્યાદા છે, અમુક પ્રકારે એની મર્યાદા છે. એવું જે અત્યંત અનુભવનું કારણ શું છે? જ્ઞાન સિવાય નાયકપણું જીવ સિવાય ક્યાંય સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ. કેવું? અત્યંત અનુભવનું કારણ જે જ્ઞાનથી અનુભવ કરાય છે. અને જ્ઞાન અનુભવ કરવા માટે એ અત્યંત એક જ કારણ છે, પૂરતું કારણ છે, એ સિવાય બીજું કોઈ કારણ નથી. એ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે, એ પદાર્થને તીર્થંકર પરમાત્માએ જીવ કહેલો છે, એને જીવ કહ્યો છે. એટલે નાયકથી આત્મા જુદો પડે છે, નાયકથી પોતાના સ્વરૂપનો અત્યંત અપ્રત્યક્ષ અપરોક્ષ અનુભવ થાય છે, અને એ જીવનું સ્વરૂપ છે. એમ પૂછવામાં આવે કે જીવ કેવો છે, તો કે જ્ઞાન સ્વભાવી જીવ છે. કેવો છે? જ્ઞાન સ્વભાવી જીવ છે. જ્ઞાન જેવા બીજા ઘણા સ્વભાવ છે, પણ આ એક સ્વભાવ એવો છે કે જેથી જીવ જુદો પડે છે, જુદો અનુભવમાં આવે છે, જુદો સમજાય છે. માટે આત્મા જ્ઞાન સ્વભાવી છે. એ જ્ઞાયકતા લક્ષણ વડે પોતાનો અનુભવ કરી શકે છે. અનુભવના વિષયમાં જે કાંઈ ભ્રાંતિ છે એ બહુ મોટી ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિ સંસારનું પરિભ્રમણનું કારણ છે. એ અનુભવની ભ્રાંતિને દીપચંદજીએ પર પ્રવેશ ભાવ કહ્યો છે. કેવો કહ્યો છે? પર પ્રવેશ ભાવ કહ્યો છે. કેમ કે જીવ એ વખતે પોતામાં બીજા પદાર્થના પ્રવેશનો મિથ્યા અનુભવ કરે છે, કોઈ પ્રવેશ થતો નથી, અને એ ભ્રાંતિ વધે ત્યારે ભૂત પ્રેતના વળગાડનો શિકાર આવે. માણસ કહે છે ને, હજી સારા સારા માણસો પ્રશ્ન પૂછે છે કે ભૂત પ્રેત વળગે કે ન વળગે, આપણામાં પ્રવેશ કરે કે ન કરે એનો આત્મા, કોઈ વ્યંતર હોય કે આપણે કે ભાઈ તો વ્યંતર દેવો છે તો કે પણ એ પ્રવેશ કરે કે ન કરે. એ ખાલી જગ્યા જ નથી જીવમાં કે શરીરમાં, નો વેક્યુમ, નો વેકેન્સી, કોઈ ખાલી જગ્યા નથી. એટલા માટે ખાલી જગ્યા નહીં હોવા છતાં જો ક્યાંય પવન ભરાય, વાયુ થાય તો દુખાવો થાય, એટલે માથામાં ભરાય તો માથામાં દુખાવો થાય, ને પેટમાં ભરાય તો પેટનો દુખાવો થાય, છાતીમાં ભરાય તો છાતીમાં, કમરમાં ભરાય, જ્યાં જ્યાં દુખાવો ત્યાં ત્યાં વાયુની વિકૃતિ. આ તો આયુર્વેદ કહે છે. હું વાયુની વિકૃતિ શૂળ, શૂળ ને શૂળ એટલે વેદનાને પીડાને ઉત્પન્ન કરે છે. કેમ કે જગ્યા તો છે ને, જગ્યા નથી છતાં ભરાઈ જાય તો વેદના ઊભી થાય, એમાંથી બીજું કાંઈ ન થાય. અચ્છા, કે ઉસકી શક્તિ કો જાને પહેચાને તભી કામ હોતા હૈ. તો જાન પહેચાન કે લીએ પરિચય ચાહીએ, પરિચય કરતે નહીં અપન. અગર હમ પરિચય કરતે તો પહેચાન હો જાતી. તો પરિચય કે લીએ અવલોકન ચાહીએ, જ્ઞાન કો, જ્ઞાન કા, સ્વયં કા અવલોકન ચાહીએ. એનું સતત અવલોકન થાય તો સ્વભાવ પરખાય, સ્વભાવની ઓળખાણ થાય. એટલે ભાવના માટે એટલી ભાવના, લક્ષ બંધાણું હોય તો જ હોય, એ પ્રમાણે એનો ક્રમ છે આખો. હું તો ભાવનાથી તો વેદના આવે છે. વેદના નહીં આવવાનું કારણ ભાવનાની ક્ષતિ છે, બીજું કાંઈ નથી. પોતાને પોતાના આત્મકલ્યાણની ભાવનાની જે ક્ષતિ છે એ જ વેદનાને ઉત્પન્ન નથી થવા દેતી, અને બીજી ચિંતાને ઉત્પન્ન થવા દે છે. અનાત્માની ચિંતા કરે છે જીવ, આત્માની ચિંતા થતી નથી. મજા આવે તો કરો મજા, કોણ ના પાડે છે? લહેર કરો મૂળાને પાંદડે. જેને સંસારમાં મજા છે એનું તો આમાં કામ નથી. બહુ ચોખ્ખી વાત આ છે કે જેને સંસારમાં મજા છે, મજા હજી લેવી છે, એનું તો આમાં કામ નથી. થાયકો હોય એનું કામ છે. કોનું? સંસારથી થાયકો હોય એનું કામ છે. કેમ કે આમાં તો સહેજ સંસારથી ઉદાસીન પરિણામ થવાના છે. શરૂઆત ક્યાંથી થવાની છે? વેદનાથી ઉદાસીનતા આવવાની છે. ઉદાસીનતાનો ક્રમ શરૂ થવાનો છે. તો જેને હોશ હોય ક્યાંથી સંસારના કાર્યોની ને એના પદાર્થોની ને એની હોશ હોય એને ક્યાંથી ઉદાસીનતા આવે? એને ઉદાસીનતા આવે નહીં. એ પેલો તકલીફ વાળો વિચાર એ આવે છે ખરો, તો પછી અમારે બધી મજા મૂકી દેવાની ને. ખાવા પીવાની મજા મૂકી દેવી, બીજી બધી મજા મૂકી દેવાની ને. એની મૂકવી ગમતી ન હોય પછી પુણ્યના યોગે માન સન્માન મળતું હોય તેવી મૂકી દેવાનું. પુણ્યના યોગે અધિકાર હોય તો અધિકાર બુદ્ધિ છોડવી પડે. પુણ્યનો યોગ ન હોય ને આધાર બુદ્ધિ હોય તો આધાર બુદ્ધિ છોડવી પડે. બે બાજુ વાત છે. પોતાના ક્ષોભશમનું અને કાર્યકુશળતાનો અહંભાવ હોય તો કર્તા બુદ્ધિ દ્રઢ થઈ ગઈ હોય તો એ છોડવી પડે. બધી તકલીફો જીવને આ માર્ગમાં આવવામાં છે. આ બધી બુદ્ધિઓ છોડે ત્યારે એનો વારો આવે, અથવા એ સાચી સમજણથી પાતળી પાડે ક્રમમાં આવીને, તો જ એને જ્ઞાનથી જ્ઞાનને ઓળખવાનો, સ્વભાવને ઓળખવાનો અવસર આવે. સીધું સ્વભાવને ઓળખવા માંગે તો કેવી રીતે ઓળખાય? ન ઓળખાય, કોઈ રીતે ન ઓળખાય. સ્વભાવ સૂક્ષ્મ છે, આત્મ સ્વભાવ છે એ સૂક્ષ્મ છે, નિર્મળ છે. સૂક્ષ્મ છે ને નિર્મળ છે, તો એને જાણવા જોવા માટે નિર્મળતા અને સૂક્ષ્મતા જોઈએ. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા કે એરુના સાણસાથી કાંઈ મોતી ન પકડાય, એરું પકડવાના સાણસાથી, સર્પ પકડવાના સાણસાથી કાંઈ મોતી ન પકડાય. સાણસાથી તો ન પકડાય, પણ તપેલી પકડવાની હાણસીથી એ મોતી ન પકડાય. એનાથી મોતી ન પકડાય કે હીરો ન પકડાય. એના માટે સમાણી જોઈએ. સૂક્ષ્મ છે તો એને પકડવા માટે પણ સૂક્ષ્મ પોઈન્ટવાળું સાધન જોઈએ છે. એમ આત્માનો સ્વભાવ સૂક્ષ્મ છે તો જ્ઞાન સૂક્ષ્મ થવું જોઈએ, જ્ઞાન નિર્મળ થવું જોઈએ, ત્યારે એ ગ્રહણ થાય, નહીતર ન થાય. નિર્મળતા આવે તો સૂક્ષ્મતા આવે છે. કેમ કે મલિનતા અને સ્થૂળતા વિનાભાવી છે, એમ નિર્મળતા અને સૂક્ષ્મતા પણ અવિનાભાવી છે. એટલા માટે આ છે એક મહત્વનો ગુણ છે. નાયકતા છે એ જીવને આત્મકલ્યાણ કરવામાં સાધનભૂત એવો મહત્વપૂર્ણ ગુણ છે. એટલે સત્સંગે સમજાય પછી તો પ્રયોગ કરીને સૂક્ષ્મતા અને નિર્મળતા સુધી પહોંચવું જોઈએ. એ જ્ઞાયકતાની વાત કરી. હવે સુખભાસ પ્રયોજનનો વિષય આવ્યો. પ્રયોજન જ્ઞાનનું નથી પણ પ્રયોજન સુખનું છે. દરેક જીવને, પ્રત્યેક જીવને જ્ઞાનનું પ્રયોજન નથી, પ્રયોજન તો સુખનું છે. તો એ વિષયમાં પણ બરાબર પોતાની સમજણ હોવી જોઈએ. કેમ કે સુખ વિશેના મિસકોન્સેપ્ટને કારણે, વિપરીત અભિપ્રાયને કારણે, વિપરીત નિશ્ચયને કારણે જીવને સુખ પ્રાપ્તિના પ્રયત્નમાં નિષ્ફળતા મળે છે અને ઉલટાની દુઃખની પ્રાપ્તિ થાય છે. સુખ પ્રાપ્તિ તો થતી નથી, ઉલટાની દુઃખની પ્રાપ્તિ થાય છે. શબ્દ આદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. પછી તો દ્રષ્ટાંતની વાત કરવી છે. વ્યવહારની શું કહે છે? ભાસ એટલે લાગવું, ફીલ થવું, અનુભવ થવો. સુખનો અનુભવ થવો એ જીવનું લક્ષણ છે. જીવ સિવાય કોઈ સુખનો અનુભવ ન કરી શકે, તેમ દુઃખનો અનુભવ પણ ન કરી શકે. કેમ કે એ સુખગુણની ઉલટી પર્યાય જ દુઃખ છે. દુઃખ શું છે? કે સુખ ગુણની વિપરીત પર્યાય તે દુઃખ છે. અને એ વેદનથી, અનુભવથી જણાય છે, વિચારથી સમજાતું નથી. સુખ દુઃખ વિચારથી સમજાતું નથી. કેમ કે અનુભવનીય, અનુભવને યોગ્ય ભાવ છે, વિચારનો વિષય નથી, અનુભવનો વિષય છે. માટે અનુભવનીય, અનુભવને યોગ્ય છે. અને આપણે એમ જ કહીએ છીએ કે મને દુઃખ લાગ્યું, મને દુઃખ વિચારમાં આવ્યું, એમ થોડું કહે છે. મને દુઃખ લાગ્યું, તમે આમ બોલ્યા એનું મને દુઃખ લાગ્યું, ઠીક, એમ જ કહીએ છીએ ને. મને દુઃખ વિચારમાં આવ્યું એમ થોડું કહે છે. કેમ કે લાગવાનો જ વિષય છે. એટલે સુખભાસ શબ્દ લીધો છે બનારસીદાસજીએ. સુખની હારે સુખભાસ શબ્દ લીધો છે. લાગવું જોડ્યું છે એમણે. હવે શું કહે છે કે શબ્દાદી પાંચ વિષય સંબંધી, એટલે પંચેન્દ્રિયના જે વિષયો છે એની ઈચ્છા થાય અને એ સંયોગ થાય ઈચ્છા અનુસાર, ત્યારે જીવને સુખનો ભાસ થાય છે. જો કે તે આભાસ છે, એ સુખાભાસ છે. તે સુખ નથી એટલે સુખનું લાગવું નથી, પણ સુખ નહીં હોવા છતાં સુખ લાગે છે માટે એને આભાસ કહેવામાં આવે છે. આભાસ એટલે શું? ન હોય છતાં એવું લાગવું, એનું નામ આભાસ. શું? ભાસ અને આભાસમાં આટલો ફરક છે. શું? એટલે શબ્દાદિ પાંચ વિષય સંબંધી જે કાંઈ સુખાભાસ છે અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે, જેવું જેવું, તેમાં શું થાય છે કે આ લોકો યોગના જે પ્રયોગ કરાવે છે એમાં મુખ્યપણે શ્વાસોશ્વાસ ઉપર પરિણામને કેન્દ્રિત કરે છે. અને એ પ્રયોગ કરો એટલે શ્વાસોશ્વાસમાં તમારે કેન્દ્રિત થવું જ પડે. શ્વાસોશ્વાસ છે એ પરમાણુની ક્રિયા છે. હવાના જે પરમાણુ છે અને જે ફેફસા સાથે પ્રક્રિયા ચાલે છે શરીરની, એ બધી પર્યાયો કોની છે? જળની છે. જળમાં તમને એકાગ્રતા કરાવે છે. આમ તો શું છે પરિણામનો સામાન્ય નિયમ એવો છે કે જડમાં કે ચેતનમાં તમારા પરિણામ એકાગ્ર થાય એટલે બીજી ચિંતા એ વખતે તમને ન હોય, અને જ્યારે બીજી ચિંતા ન હોય એટલે આકુળતા ઘટે, અને આકુળતા ઘટે એટલે તમને સુખાભાસ થાય, સુખ ન થાય પણ સુખાભાસ થાય. એટલે પંચેન્દ્રિયના વિષયમાં જો તમે એકાકાર થાવ તો પણ તમને સુખાભાસ થાય છે. સમાધિને જો કોઈ તમને કરાવે ને એમાં તમારા પરિણામ શ્વાસોશ્વાસના પરમાણુની પર્યાયો ઉપર એકાગ્ર થાય તો પણ તમને સુખાભાસનો અનુભવ થાય. કેમ કે એમાં ધીમે ધીમે શ્વાસ લેવો એટલે તમારે ધ્યાન રાખવું પડે ત્યાં, હું ધીમે ધીમે શ્વાસ લઉં છું કે નહીં, પછી કે ધીમે ધીમે છોડો એકદમ નહીં, લઈએ તમારે ધ્યાન આપવું પડે. એ ક્રિયા કરાવતા કરાવતા એમ કહે છે હવે તમે રોકો એટલે ત્યાં ધ્યાન આપવું પડે. પછી એ પ્રાણાયામની ક્રિયા કરતા શરીર રચના એવી છે, શું વૈજ્ઞાનિક રીતે શરીરનું વિજ્ઞાન, કે તમને કેટલાક સેન્સેશન ઊભા થાય, એ સેન્સેશનમાં તમે એકાગ્ર થાવ, એને યોગ ને સમાધિ એમ કહેવામાં આવે છે. અને એમાં અનેક જાતના પ્રયોગો છે, એના ગ્રંથો બહાર પડેલા છે અને એના અનેક જાતના પ્રયોગો હોય છે. એની અંદર જે એક્સપર્ટ થાય એ પ્રયોગને શીખડાવે છે, પોતાની મેળે કોઈ કરવા જાય તો ન પણ ફાવે પુસ્તકો વાંચીને, પણ એમાં પણ એના ગુરુઓ હોય છે, એના શિક્ષકો એને શીખડાવનારાઓ એક્સપર્ટો હોય છે, એની પાસેથી શીખે છે, પછી એ બીજાને શીખડાવે છે, એની પણ પરંપરા ચાલે છે. શું પણ સામાન્ય નિયમ એ કે તમે બીજી ચિંતાથી રોકાઈને એકાગ્ર થયા છો ક્યાંક, ભલે પૂતગળ પર્યાયમાં, તો પણ તમને સુખાભાસ થાય છે. હવે જો તમે સુખ નામનો સ્વભાવ જ્યાં છે એવા ચેતન તમારા નિજ ચેતન પદાર્થમાં એકાગ્રતા થા કરો તો એ સુખ ગુણનું નિર્મળ અને શુદ્ધ અને સ્વાભાવિક પરિણામ તમને અનુભવ ગોચર થાય એવું જીવનું વિજ્ઞાન છે. એવું કોનું વિજ્ઞાન છે? કે એવું જીવનું વિજ્ઞાન છે. એટલે અધ્યાત્મના વિજ્ઞાનમાં, અધ્યાત્મના પ્રકરણમાં જીવ પોતાના સ્વભાવમાં ને સ્વરૂપમાં કેવી રીતે એકાગ્રતા એને લીન થાય એનો પ્રયોગ સમજાવીને શીખડાવવામાં આવે છે. અને એમાં કોઈ સફળ થાય તો એ પોતાના સુખના અનુભવને પામે અને સાથે સાથે સંસારના દુઃખોનો નાશ કરી શકે છે. આમ વાત છે. પહેલા તો શું છે કે સુખ કે દુઃખ જીવને થાય છે કે શરીરને થાય છે એ મોટા ભાગનાને ખબર નથી. જેમ કે ક્યાંય વાગ્યું કર્યું કે રોગ આવ્યો તો એની પીડા થઈ, દુઃખનો અનુભવ પીડાનો અનુભવ જીવ કરે છે, અને છતાં એ પીડા જે છે એ જીવની પર્યાય નથી. જીવની પર્યાય નહીં હોવા છતાં પણ એ પોતામાં છે એમ પરપ્રવેશ ભાવ તરીકે એનો અનુભવ કરે છે ભ્રાંતિથી, અને તેથી દુઃખ પામે છે. એ જ વખતે જો એ ભેદ જ્ઞાન કરે તો સુખેથી એ પીડાનું જ્ઞાન કરી શકે. સુખેથી સુખને અનુભવતા અનુભવતા પીડાનું જ્ઞાન કરી શકે છે. પીડાની વેદનાનું દુઃખ એને ન થાય, પીડા વધી ઘટે એની ખબર પડે, જ્ઞાન થાય એટલે દુઃખ ન થાય. કેમ કે મને થાય છે એ વાત ત્યાં રહેતી નથી. શરીરથી ભિન્ન, દેહાદીથી ભિન્ન જ્ઞાનમય આત્માના જ્ઞાનમાં પીડાનું જ્ઞાન થાય છે. મને પીડા થાય છે એવું જ્ઞાન થતું નથી. શરીરમાં પીડાની પર્યાય પરિણમે છે, પરમાણુ પરિણમે છે એમ જ્ઞાન થાય છે. જેમ કે કઈ ગુમડું થયું, પાક થયો, એનો પાક લપકારો શરૂ થયો, એ બધી પર્યાય પાકની, લપકારાની, બધી પરમાણુની પર્યાય છે, જીવની નથી. જીવના જ્ઞાનમાં એનો ફોટો પડે છે, જેમ મરચાની તીખાશનો ફોટો પડે છે એમ. મરચું જ્ઞાનમાં તીખું લાગતું નથી, જ્ઞાનમાં તીખું જણાય છે, એમ વેદનાનો ત્યાં ફોટો પડે છે, વેદના જ્ઞાનમાં પ્રવેશ કરી શકતી નથી. એટલે કે જ્ઞાનની સત્તામાં વેદના નથી અને વેદનાની સત્તામાં જ્ઞાન નથી. નિજ જ્ઞાન સત્તામાં, નિજ ચૈતન્ય સત્તામાં વેદના નથી, ગમે તેવી હોય ને. આમ છે એવો જે ભિન્ન અનુભવ, તે અનંત સંસારના નાશનું કારણ છે. સર્વ દુઃખનો ને સર્વ ક્લેશનો એકમાત્ર ઉપાય આવું ભેદ જ્ઞાન છે, બીજું કોઈ ઉપાય નથી. એ વાત કરે છે કે જેવો સુખ તારામાં છે. 108 નંબરનો પત્ર એમણે લખ્યો છે, એમાં તો બહુ ફેરવી ફેરવી, હે જીવ ભ્રમામાં તને ખરું કહું છું, સુખ આત્મામાં છે, ભ્રાંતિમાં પડીશ નહીં, સુખ આત્મામાં છે, આત્મા સિવાય ક્યાંય સુખ નથી. ફરી ફરીને કહું છું કે સુખ આત્મામાં છે. આ એક નિર્ણય થાય તો પર પદાર્થમાંથી સુખ મેળવવાની વૃત્તિ અને અભિપ્રાય છે એ તૂટી જાય છે, શાંત થઈ જાય છે. તો કહે છે કે એવી કૃત્રિમ સ્થિતિમાં પણ સુખ સંભવે છે, લોકોને સુખનો અનુભવ થાય છે. તે ભિન્ન ભિન્ન કરી જોતા, કેવી રીતે જોતા, ભિન્ન ભિન્ન કરીને જોતા. હવે તમને સુખનો અનુભવ થાય છે તો સુખ ત્યાં છે કે નહીં જુઓ. ગુરુદેવ કહેતા હતા કે ભાઈ તને સોનામાં સુખ લાગતું હોય તો સોનાના એક એક રજકણમાં તું જુદો પાડીને ભિન્ન ભિન્ન કરીને જો, પરિચ્છેદ કરીને જો, એનાલિસિસ કરીને જો, કયા પરમાણુમાં તારું સુખ છે જોતો ખરો. તને રૂપિયામાં સુખ લાગતું હોય તો રૂપિયાના જે પૂતગળો છે એ એક એક પૂતગળ પરમાણુને તું છૂટો પાડીને જો, એમાં કયા કયા પરમાણુમાં તારું સુખ છે. એ કોઈ પરમાણુમાં તારું સુખ ક્યારે, ભિન્ન ભિન્ન કરીને જોતા, પૃથક પૃથક કરીને જોતા. માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ અથવા સુખ સ્વરૂપ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખવાસ નામનું લક્ષણ તે માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. સુખનું, સુખભાસ નામનું લક્ષણ કોઈ અન્ય પદાર્થનું નથી, ઉદગળમાંય નથી ને બીજે ક્યાંય નથી. અથવા તો પોતાનું સુખ પોતામાં છે, પોતાનું સુખ બીજા જીવમાં પણ નથી, બીજા પૂતગળમાં તો નથી, કેમ કે તો વિજાતીય પદાર્થ છે ને, વિજાતીય તત્વ છે. પણ સજાતીય તત્વમાં તો પોતાનું સુખ ખરું કે નહીં, કે નહીં. સિદ્ધ પરમાત્મામાં અનંત સુખ છે, અરિહંત પરમાત્મામાં અનંત સુખ છે, એ સુખ કાંઈ તમને અનુભવ ન થાય. હા, એના સુખના સંવેદનને તમે જુઓ તો નિમિત્ત નિમિત્તી સંબંધે તમને તમારો સુખનો આવિર્ભાવ થાય, પણ એ સ્વલક્ષ હોય તો. બાકી એમનું સુખ એ જ ભોગવે, એનું એમનું સુખ તું ભોગવી શકે. જો સુખ બીજાનું ભોગવી ન શકે તો બીજાનું દુઃખ પણ ન ભોગવી શકે. કુટુંબનો સ્વજન ગમે એટલો વાલો લાગતો હોય પણ એ જો દુઃખથી પીડિત હોય, એને દુઃખ થતું હોય તો એનું દુઃખ કોઈ લઈ શકે? એના વાલામાં વાલા કોઈ સ્વજન હોય? એક દ્રષ્ટાંત ગુરુદેવે આપેલો કે કોઈ એક છોકરાને વીંછી કરડો કરડ્યો. વીંછી વીંછી ઝેરી પદાર્થ છે, આમ તો કોઈ મરી પણ જાય વધારે ઝેરી હોય તો, પણ માઇલ્ડ ઝેર હોય તો એમાં કાળી બળતરા ઉઠે, રૂમાડે રૂમાડે આગ લાગી હોય ને એવી બળતરા થાય. છોકરો રાડ પાડે, નીચી કરી ગયા પછી હવે જ્યાં એને વિછીએ ડંખ માર્યો છે એની મારે દુઃખ થાય. અરે રે, મારા છોકરાને આટલું બધું દુઃખ, આટલી બધી પીડા, આટલી બધી વેદના. એટલે એની વેદના જોઈને, પીડા જોઈને કોણ દુઃખી થાય? એની માં દુઃખી થાય. હવે અહીંયા હાથ રાખે તો એને થોડું કંઈક કરંટ, એમાંથી દુઃખનો કરંટ થોડું ઘણું પાર્ટિસિપેટ કરી શકે કે ન કરી શકે. હે, હાથ રાખે, પંપાળે, ગમે કરે, પ્રક્રિયા કરે, એનામાંથી થોડુંક દુઃખ પામ આવે. એટલે જીવમાં સુખ દુઃખ છે એ એનું પોતાનું છે, બીજા કોઈ એમાં બીજા પદાર્થની સાથે એને કોઈ સંબંધ થઈ શકતો નથી, એમ કે છે. તે જીવ પદાર્થને સંભવે છે તે સુખવાસનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. અને વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. વ્યવહાર શું છે? નિંદ્રામાં બીજી ચિંતા નથી, ડીપ સ્લીપ માણસને આવી જાય, ઘેરી નિંદ્રા, તો એને કાંઈ દુઃખ નથી એ વખતે. અથવા કોઈ ગમે એવી ઉપાધિ હોય પણ જો ઊંઘ હારી આવી ગઈ તો વાત પૂરી થઈ ગઈ. ગમે એવી પીડા હોય પણ ઊંઘ આવી ગઈ એટલા માટે ડાક્ટર ઘેરના ઇન્જેક્શન આપી દે છે. પીડા તો હોય માણસ, ઘેરના ઇન્જેક્શન શું કરવા આપે છે? કે એનું લક્ષ્ય છે પીડા ઉપરથી છૂટીને ઊંઘમાં એનું જ્ઞાન ઘેરાઈ જાય, વાત પતી ગઈ. ઓપરેશન કરતી વખતે પણ ઘેન આપવાનું કારણ એ જ છે, ખોટું પાડી દઈએ છીએ એનું કારણ એ છે કે એને વેદનાને ખબર પડે નહીં. એ નિંદ્રાથી તે વ્યવહાર દ્રષ્ટાંતે પ્રગટ જણાય છે, વ્યવહારિક દ્રષ્ટાંત છે. ખરેખર નિંદ્રામાં સુખ છે એમ કહેવા માંગતા નથી. જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિત પણ છે ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે તે બાકી વૈધો એવો જે જીવ પદાર્થ તેનો છે. શું કહ્યું અહીંયા? કે માણસ નિંદ્રામાં સૂઈ ગયો ત્યારે એમ કહે છે કે ભાઈ હું તો ઊંઘી ગયો એટલે મને તો સુખ શાંતિ હતી, ઉપાધિ એ નહોતી, પીડા એ નહોતી, કાંઈ નહોતું. તો સામાન્ય રીતે સંસારમાં, જગતમાં સુખ માટે સાધન જોઈએ. કોન્સેપ્ટ શું છે? સુખના સાધનોથી સુખ મળે એવો કોન્સેપ્ટ છે. ભાઈ બેસવા માટે ઘરમાં સારી ગાડી કે સોફા જોઈએ, હરવા ફરવા માટે સારી ગાડી જોઈએ, શરીરમાં વાતાવરણ સરખું રાખવું હોય તો એર કન્ડિશન જોઈએ, ફલાણું જોઈએ, આ જોઈએ, આ બધા સુખના સાધન કહેવાય છે. ત્યારે કૃપાળુદેવે એક બહુ સરસ વાત કરી કે તું હોઈ જાય ત્યારે કેવું સાધન છે તને? તને ઊંઘ આવી જાય ત્યારે કોઈ પણ સુખના સાધન વગર તું કેવી રીતે સુખી થયો? તો વ્યવહાર દ્રષ્ટાંતે સાબિત થાય છે કે સુખ માટે સાધનની જરૂર નથી. પ્રિન્સિપલી શું કબૂલ કરાવે છે, એગ્રીમેન્ટ શું કરાવે છે કે સુખ માટે જીવને કોઈ સાધનની જરૂર નથી. કોઈ પણ જાતના સાધન વગર માણસ સુખથી સૂઈ શકે છે. અમારે એક દ્રષ્ટાંત આપું. નાના પીઠમાં અમારી પેઢી છે, બળબળતો ઉનાળો હોય, ચૈત્ર વૈશાખનો તડકો હોય હરખાઈનો, રોડ ઉપર માણસને આવવાર આવરો જાવરો બંધ થઈ જાય, ઊની લૂ વાતી હોય. એટલે વેપારીઓ પણ બપોરના ભાગમાં બારણા બંધ કરીને પંખા ચાલુ કરી કે ટટ્ટી નાખીને છેવટે એરકન્ડિશન ન નાખે તો છેવટે ટટ્ટી ઓલી સુખડ સુગંધીવાળાની ઠંડી હવામાં સૂઈ જાય, ઠંડી હવા આવે અને સુગંધ આવે, ઊંઘી જાય. બાર રોડ ઉપર લારીમાં જ્યાં છાંયો છાંયો ઓછો મળે, બપોરે માથે સૂરજ હોય તો છાંયો બી ઓછો મળે, ઉટલા ઉપર અથવા લારીમાં જ્યાં છાંયો આવતો હોય ત્યાં ખુલ્લામાં મજૂર લોકો રોટલો ખાઈને સૂઈ જાય. અંદર સગવડતાવાળા વેપારીને ઉપાધિ પાર વગરની છે, પડખા ફેરવે ને ઊંઘ આવે નહીં ગાદીમાં, પણ ઓલો ઘસઘસાટ ઊંઘતો હોય તડકામાં, ઊની લું વાતી હોય નહીં, માણસ રોટલો ખાય અને સૂઈ જાય. બોલો ભાઈ કોણ સુખી છે? ઓલો અંદર સૂતો છે એ સુખી છે કે બહાર સૂતો છે એ સુખી છે? કયો જોઈએ? સુખના સાધનવાળા સુખી છે કે વગર સાધનવાળા સુખી છે? કે નિંદ્રા આવે એ સુખી છે? એ નિંદ્રા આવ્યા પછી માણસ ભોંય પથારીએ હૂતો છે કે હવામણની તળાઈમાં ગાડલામાં પલંગમાં હૂતો છે એની ખબર રહે ખરી? કાંઈ ખબર રહે છે? એક માણસની ઊંઘ આવી ગઈ, એ મજાનો ફર્સ્ટ ક્લાસ લાખો રૂપિયાના પલંગમાં હૂતો છે. કેટલા લાખો રૂપિયાના પલંગમાં હૂતો, એવો પલંગ બનાવ્યો છે, એને ઊંઘ આવી ગઈ. અને એક માણસે ભોંય પથારીએ વગર ઉશીપે ઊંઘ આવી ગઈ. હવે બેને ઊંઘ આવી ગઈ, એમાં જે પલંગમાં હતો એની ઊંઘ વધારે સારી કે આને ઊંઘ વધારે ખરાબ, એવું કાંઈ ખરું? હે, ઊંઘનું સુખ ઓછું વધતું આવે ખરું સાધનને લઈને? કે ઓલાને ઊંઘવાનું સાધન બહુ સારું હતું, આને ઊંઘવાનું સાધન એટલું સારું નહોતું, માટે આને ઊંઘ બહુ સારી આવી, આની ઊંઘ વેલ્યુએબલ ને આને કંઈક ઓછી કિંમત ને, એવું કાંઈ ખરું? કાંઈ મોહનથાળ ગરીબ માણસ ખાય કે તમંગર માણસ થાય, બેને હરખો જ ગીરો લાગે. સાકર છે કે મીઠાઈ છે કે ગરીબ માણસ ખાય કે તમંગર માણસ થાય, એમાં કંઈ એને જુદો જુદો કંઈ સ્વાદ આવે? એમ ઊંઘ આવે એ બેને સરખી આવે, પછી તલ પલંગમાં હોતો હોય કે નીચે હોતો હોય, ઊંઘ ન આવે એને દુઃખ દુઃખ છે, ચિંતાનું. ઊંઘ આવે એને કેમ આંધો? સિદ્ધાંતે સાબિત કર્યો કે બાહ્ય સાધનમાં સુખ નથી. શું સિદ્ધાંત સિદ્ધ કર્યો? બાહ્ય સાધનમાં સુખ નથી. નિંદ્રાથી સાબિત કરી દીધું તમને, અત્યારે તમારા અનુભવથી. ઓલા સુખનો અનુભવ તો તમે એમ કહી શકો, મને ક્યાં સુખનો અનુભવ છે? કેમ ખબર પડે આત્મામાં સુખ છે? અમને તો એમ જ છે કે બારમાં જ સુખ છે. તો કે જો આ બારમાં સુખ નથી, આ સાધન વગર પણ તો સુખી છે અને બીજા સુખી છે, છે કે નહીં? એ જ દુઃખ છે, વ્યાકુળતા છે. પરતંત્રતામાં સ્વપ્ને પણ સુખ ન હોય. સ્વતંત્રતા સુખ, સ્વતંત્રતામાં જ સુખી થાય છે. ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, જાગ્યા પછી એમ કે મને બહુ સારી સુખ, આપણે શાંતિથી ઊંઘી ગયા, બહુ. તે બાકી બીજો એવો જે જીવ પદાર્થ તેનું જ્ઞાન છે. તો ઊંઘી ગયો તો તને ક્યાંથી ખબર પડી? તો કે ના ખબર પડી મને કે હું ત્યાં શાંતિથી સૂતો હતો. એ ક્યાંથી ખબર પડી? એ જીવને ખબર પડે છે. એ જીવ પદાર્થનું જ્ઞાન છે, બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી. એની નિંદ્રામાં કોઈ બીજું વિદ્યમાન નથી. અને સુખનું ભાસવાપણું એટલે લાગવાપણું તો અત્યંત સ્પષ્ટ છે. તે જેનેથી ભાસે છે, જેનાથી સુખનો અનુભવ થાય છે, તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. એ લક્ષણ જીવ નામના પદાર્થ સિવાય કાંઈ જોયું નથી. જો પદગોળમાં સુખ દુઃખ હોત તો મળદાને સુખ દુઃખ હોત, અથવા જે અવયવો કાપીને જુદા પાડ કરી નાખવામાં આવે છે શરીરમાં, એમાં સુખ દુઃખ થાત, પણ એમાં કાંઈ સુખ દુઃખ થતો નથી. માટે જીવ સુખ સ્વરૂપી છે, જેમ જીવ જ્ઞાન સ્વરૂપી છે એમ જ જીવ સુખ સ્વરૂપી છે. અને ઓળખાણ થાય ત્યારે બેની સાથે થાય છે. જ્યારે ઓળખાણ થાય છે ત્યારે જ્ઞાન અને સુખ અનંત છે એવી એક સાથે ઓળખાણ થાય છે, અને ત્યારથી જીવને પોતાના સ્વભાવનું એટ્રેક્શન શરૂ થાય છે. ઉપયોગ વારંવાર છટકી છટકીને સ્વભાવ ઉપર આવે છે, અને અંતે જ્યારે વિશેષ સ્વભાવ ઉપર સ્થિર થાય છે ત્યારે સાનુભૂતિની પર્યાય ઉત્પન્ન થાય છે. આ બે મહત્વનો ગુણ છે, એમાં જ્યારે આપણે વિસ્તારથી સ્વાધ્યાય લીધો. બાકીનો વિષય છે આવતીકાલના સાથે.